તારીખ 30/11/1983 શ્રી પરમાગમ સાર બોલ નંબર 402 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 214
સર્વોત્કૃષ્ટ ચીજને જે સ્વીકારે તે સમ્યક દ્રષ્ટિ છે. પર્યાયને અને ગુણભેદને સ્વીકારે તે દ્રષ્ટિ સમ્યક નથી, ખોટું ચાલે છે. દ્રષ્ટિનો પરિણમવાનો સ્વભાવ છે કે અભેદપણે નિર્વિકલ્પણે પદાર્થને સ્વીકારવાનો એનો સ્વભાવ છે. પર પદાર્થ આત્માને છોડીને પરને સ્વીકારતા દ્રષ્ટિ મિથ્યા થાય છે અને પોતાના જ સ્વરૂપને સ્વીકારતા તે દ્રષ્ટિ આત્માભિમુખ હોવાથી એ દ્રષ્ટિ સમ્યક છે. અહીંયા કહે છે કે દ્રષ્ટિ પર્યાયને અને ગુણભેદને સ્વીકારતી નથી, અને પર્યાય અને ગુણભેદનો સ્વીકાર છે ત્યાં સુધી પરનો સ્વીકાર છે, સ્વનો સ્વીકાર નથી, એટલે એ દ્રષ્ટિ સમ્યક નથી. દ્રષ્ટિ સમ્યક હોય ત્યારે પણ પર્યાય ભેદને અને ગુણ ભેદને જ્ઞાન જાણે ખરું, પણ એ દ્રષ્ટિના પરિણમનમાં એનો સ્વીકાર નથી. ખરેખર તો દ્રષ્ટિના પરિણમનમાં ભેદ જ પડતો નહીં હોવાથી ભેદનો સ્વીકાર કઈ રીતે થાય? કે ભેદનો સ્વીકાર થતો નથી. પર્યાય અને ગુણભેદ છે તો પોતાના જ અવયવો, છતાં આમ કેમ કહેવામાં આવે છે? કે જ્ઞાનમાં એ જણાય છે પોતાના ભેદો આત્મ પદાર્થના એ ભેદો છે એવું જણાય છે ગુણ પર્યાય, તો પણ જ્ઞાનનું જે લક્ષ્યવાળું પરિણમન છે એનો એ વિષય નથી. જ્ઞાનમાં પણ પરિણામ બે પ્રકારે ઉપજે છે. એક લક્ષ્યભૂત વિષય થાય છે અને એક જણાય છે. જણાય છે એટલે સામાન્ય રીતે જ્ઞેય થાય છે, જેમ છે તેમ જ્ઞેય થાય છે. જ્ઞેય થવું અને લક્ષ થવું બે જુદી જુદી વાત છે. લક્ષ છે અને પ્રયોજન સાથે સંબંધ છે, અને લક્ષ છે અને મુખ્યતા સાથે સંબંધ છે. જેનું લક્ષ છે એની મુખ્યતા છે, અને જેનું પ્રયોજન હોય છે એનું જ્ઞાનમાં લક્ષ હોય છે. એ સિવાય જ્ઞાનમાં મુખ્યપણું, લક્ષિત થઈને મુખ્યપણું, અને પ્રયોજનભૂતપણે લક્ષ થવું, એ સિવાય જેટલું જ્ઞાનમાં વિષય થાય એ સામાન્યપણે જાણવાના વિષયમાં રહે છે. પણ આ સ્થાનને, એટલે પ્રયોજનના સ્થાનને, મુખ્યતાના સ્થાનને જ્ઞાનમાં પણ ત્યાં સ્થાન મળતું નથી. અને એવા લક્ષ્યને અને દ્રષ્ટિને સીધો સંબંધ છે. જે પદાર્થનું લક્ષ હોય તેની જ દ્રષ્ટિ હોય, અને જેની દ્રષ્ટિ હોય તેનું જ લક્ષ હોય, તેની જ મુખ્યતા હોય, અને એ જ એ જીવનો પ્રયોજનભૂત વિષય છે. એમ જ્ઞાનને અને દ્રષ્ટિને આટલો મેળ છે. પાછું એમ નથી કે ગુણ પર્યાય જ્ઞાનના ભેદો છે અને દ્રષ્ટિમાં એ ભેદો આવતા નથી, માટે બેના પરિણામમાં સર્વથા વિરુદ્ધતા છે એમ નથી. આટલો દર્શન ને એટલે શ્રદ્ધાને જ્ઞાન નો અહીંયા મેળ છે એને શાસ્ત્ર પરિભાષામાં દર્શન જ્ઞાનની મૈત્રી કહી છે, શ્રદ્ધા જ્ઞાનની મૈત્રી કહેવામાં આવે છે. મેળ થાય તો મૈત્રી કેવો શબ્દ આવે છે, દ્રષ્ટિને ને જ્ઞાનને. દ્રષ્ટિનું પરિણામ એવું છે કે જે ભાષાથી બહુ સ્પષ્ટ થાય એવું નથી, કેમ કે એ પોતે નિર્વિકલ્પ છે અને એ નિર્વિકલ્પ પરિણામની ભાષા વિકલ્પ પુરસ્સર જે પરિણામ છે ભાષાનું, જેમાં વિકલ્પ નિમિત્ત છે, કેવી રીતે બતાવવું? જેમ નિર્વિકલ્પ તત્વને કહેવું કઠણ છે એમ નિર્વિકલ્પ દ્રષ્ટિના પરિણામનું વિસ્તાર ને વિવરણ કરવું, સ્પષ્ટીકરણ કરવું એ વિકલ્પ પુરસ્સર કરાતું હોવાથી, નિર્વિકલ્પ અને વિકલ્પ પ્રતિપક્ષમાં હોવાથી એ વિકલ્પમાં થતું નથી અથવા વિકલ્પ પૂર્વક થતું નથી. વિકલ્પમાં થતું નથી ને વિકલ્પ પૂર્વક થતું નથી એવું દ્રષ્ટિનું પરિણામ છે. પણ એને સમજવું હોય, એના પરિણામને ખરેખર સમજવું હોય તો એ દ્રષ્ટિનું પરિણામ પોતામાં થઈ રહ્યું છે, ભલે ઉલટું થઈ રહ્યું છે, પણ છે તો દ્રષ્ટિનું પરિણામ ને એને પોતાનો સ્વભાવ નથી છોડ્યો. વિષય બદલ્યો હોવા છતાં જે પ્રકારે અને જે ગુણથી જે પરિણમે છે અથવા પરિણમવાનો એનો જે ખાસ પ્રકાર છે એ બદલાતો નથી. વિષય ઉલટો સુલટો જરૂર થાય છે, સુલટો વિષય થાય છે ત્યારે દ્રષ્ટિ સમ્યક થાય છે, ઉલટો વિષય થાય છે ત્યારે દ્રષ્ટિ મિથ્યા થાય છે, પણ છતાં દ્રષ્ટિનું પરિણમન પોતામાં થાય છે તેથી પોતે જ્ઞાનમાં તેને સમજી શકે છે. એ કેવી રીતે? જ્યારે દ્રષ્ટિ મિથ્યા છે ત્યારે પરની ઉપાદેયતા અને પર તે હું એમ પર અસ્તિત્વમાં પર સત્તામાં નિજ સત્તાનું અભેદ ભાવે પરિણમન રહે છે આ હું, અને તેથી એ પરને પરના અસ્તિત્વને ચાહે છે. શરીર છે એનો અભાવ ન થવો જોઈએ, રાગનો અભાવ ન થવો જોઈએ, બીજા જેટલા પણ હૃદયમાન સંયોગો છે તે બધા સંયોગોનો અભાવ ન થવો જોઈએ, અથવા દ્રષ્ટિ જે એક સ્વરૂપને એકત્વને સ્વીકારે છે એથી વિપરીત અનેક વતની વચમાં અનેકપણે થઈને રહેવામાં એ દ્રષ્ટિ ઉપાદેભૂત પરિણામ તરીકે કામ કરે છે. હું એકલો અતુલો ન હોઉં, હું ઘણાની સાથે ઘણા વાળો હોઉં અને ઘણાના અસ્તિત્વને પોતે ચાહતો હોય, ઘણાનું અસ્તિત્વ રહે એમ ઇચ્છતો હોય, એનો અર્થ તો ઘણાના અસ્તિત્વ રૂપે પોતે છે એવો એમાં પરિણામમાં અભેદભાવ કરવાનો પ્રયાસ થાય છે. એવું પરતત્વ સાથે નિજાત્મ તત્વનું અભેદપણું વસ્તુતાએ વાસ્તવિકતાએ થઈ શકતું નથી, છતાં પણ એવું એક મીઠા પ્રકાર મીઠા દ્રષ્ટિપણાને લઈને ઉપજે છે. સંસારમાં 85-86 ગાથામાં કર્તા કર્મનો ત્યાં અધિકાર છે, એ દ્રષ્ટિકોણથી વિષય ચાલે છે કે એમ ચાલે છે કે પર પદાર્થમાં જે કર્તાપણું છે એ પર પદાર્થની અભિન્નતાનો સાધક ભાવ છે. હવે પર પદાર્થ અને સ્વ પદાર્થ અભિન્ન થઈ શકતા નથી, છતાં પણ અભિન્નતા સાધે છે પરનું કાર્ય કરવાના પ્રકારથી અભિન્નતા સાધે છે ત્યારે તે મિથ્યા પરિણામ થાય છે, ત્યારે મિથ્યા દ્રષ્ટિ પણ ઉપજે છે. એવું ત્યાં લખ્યું છે. ત્યાં જીવને અસંમત ક્રિયા હોવાથી એમ કરીને લખ્યું છે, ઝીણાવ મદમ એમ કરીને શબ્દ છે. જીનને અવમત છે એટલે સંમત નથી. સંમત નથી એટલે એમના જીનેન્દ્રના અભિપ્રાયથી વિરુદ્ધ છે, અથવા દ્વિક્રિયાવાદી જીનના અભિપ્રાયમાં સંમત નથી. એક પદાર્થ બે પદાર્થની ક્રિયા કરે ત્યારે તે જીન માર્ગથી બહાર જાય છે, ઉન્માર્ગમાં જાય છે. અન્ય મત કહો કે અન્ય માર્ગ કહો કે ઉપાયનું અન્યથા પણ કહો, અથવા વિપરીત સાધના અથવા વિરાધના કહો, બધું એક જ છે. તો ત્યાં પણ મિથ્યા દ્રષ્ટિ પણ થાય છે. એવો શબ્દ વાગ્રહ કે ત્યાં કરતા કર્મ પણ તો એક જ પદાર્થમાં સંભવી શકે છે, અન્ય પદાર્થમાં કરતા કર્મ પણ નહીં સંભવી શકતું હોવા છતાં, અશક્ય હોવા છતાં, જ્યારે કોઈ જીવ અન્ય પદાર્થના કાર્યને પણ કરવાનું શક્ય શ્રદ્ધે છે કે આમ શક્ય છે અને તેથી કરવા ચાહે છે, ત્યારે તે બે પદાર્થને બે પણે શ્રદ્ધાનમાં નહીં લેતો થતો મિથ્યા દ્રષ્ટિ થાય. એટલે એની દ્રષ્ટિ મિથ્યા થાય છે. એવું જે કાર્ય થઈ રહ્યું છે એમાં દ્રષ્ટિનું પરિણમન શું, એને સમજવાનો પ્રયત્ન કરે તો કઈ સમજાયું છે કે આમાં દ્રષ્ટિ શું કામ કરે છે. નહીંતર એ પરિણમનને તેની સાથે મેળ ખાતા જ્ઞાનના પરિણામથી સમજાવવું પડે છે. કઈ રીતે? કે જેની દ્રષ્ટિ હશે એનું જ લક્ષ્ય રહેશે, જેની દ્રષ્ટિ હશે એની જ મુખ્યતા રહેશે, અને જે દ્રષ્ટિનો વિષય છે તે જ પ્રયોજનનો વિષય છે, પ્રયોજનનો વિષય છે તે જ દ્રષ્ટિનો વિષય થઈ પડે છે. આમ દ્રષ્ટિના પરિણામની સાથે સાથે જ્ઞાન કઈ રીતે દ્રષ્ટિને અનુસરે છે એમ બતાવીને ત્યાં દ્રષ્ટિનું પરિણામ પડે છે. પરંતુ એ પરિણામ ઉલટામાં પણ નિર્વિકલ્પ છે, સુલતામાં પણ નિર્વિકલ્પ છે. વળી એક ન્યાય એવો છે કે જો ગુણ પર્યાયને મુખ્ય કરવામાં આવે, ગુણ પર્યાયમાં ભૂગોળનો આશ્રય કરવામાં આવે અથવા ગુણ પર્યાયનું લક્ષ્ય કરવામાં આવે તો નિયમથી રાગની ઉત્પત્તિ થાય. પોતાના ગુણ પર્યાય, પોતાના સ્વરૂપમાં આત્મામાં રહેલા ગુણ પર્યાય, તે ગુણ પર્યાયની મુખ્યતા લક્ષ્ય અથવા આશ્રય જો કરવામાં આવે તો પ્રેમ કરનારને નિયમથી રાગની ઉત્પત્તિ થાય. નિચિષ્ટ ભાવે કરે ત્યારે મુખ્ય ન કરે, ત્યારે મુખ્ય ન કરે, આપણે શું શબ્દ વાંચો કે એનું લક્ષ્ય કરે, એની મુખ્યતા કરે, એનો આશ્રય કરે, ત્યારે નિયમથી રાગની ઉત્પત્તિ થાય. પણ વિતરાગતા પ્રત્યે હોય એના જ્ઞાનમાં શું ગુણ પર્યાય નથી જણાતા, જણાય છે. વધારે સારી રીતે ગુણ પર્યાયનું જ્ઞાન તો સાધકને જ હોય છે. આત્માના ગુણ દ્રવગુણ પર્યાયનું જ્ઞાન તો સાધકને જ હોય છે. મિથ્યા દ્રષ્ટિને તો એવું ચોખ્ખું અથવા જેમ છે તેમ હોતું જ નથી, એમાં કાંઈ ને કાંઈ અન્ય સ્થાપનાની કલ્પના એમાં હોય જ છે. એક કેવળ જ્ઞાનીને તો પ્રશ્ન જ નથી. એટલે ગુણ પર્યાય જ્ઞાનમાં જણાવા તો દોષ નથી, કેમ કે તે જ્ઞાની છે. ગુણો જ્ઞેય છે, એમાં જ્ઞેયત્વ છે. પર્યાયમાં પણ જ્ઞેયપણું છે. જો દ્રવ જ્ઞેય હોય તો એના ગુણ પર્યાયમાં જ્ઞેય હોતો પણ જ્ઞેયપણું છે. તો જ્ઞેય જ્ઞાનમાં જણાય એમાં શું દોષ? જ્ઞેય જ્ઞાનમાં જણાય એમાં કાંઈ દોષ નથી, પણ એનું એનું લક્ષ્ય રહે, એની મુખ્યતા થાય, એનો આશ્રય થાય તો રાગ નિયમબદ્ધપણે ઉપજે, એવું જ આત્માનું રાગ ઉપજવા સંબંધીનું વિજ્ઞાન છે. પણ ગુણ ભેદ વાળું નહીં, ગુણ ભેદ વાળું નહીં. બહુ પ્રેક્ટિકલ સાઈડ એમ એ છે કે તમે 200 રૂપિયા કિલો વાળી મીઠાઈ ખાવ છો ત્યારે આમાં એલચી કેટલી વાપરી છે, પિસ્તા કેટલા નાખ્યા છે, એનો જો વિચાર કરવા જાઓ તો એ વખતે તમારે જે મીઠાઈ ખાવાનો આનંદ લેવો છે એની અંદર અંતરાય પડશે, એ જ વિચારથી અંતરાય પડશે. દ્રવની ઉપાદેયતા, દ્રવ દ્રષ્ટિ પછી દ્રષ્ટિ, દ્રષ્ટિ એ તો ઉપાદેયતા કરવી, એમાં દ્રવની દ્રષ્ટિ કરવી. તે દ્રવ ગુણભેદ વાળું છે, અનંત ગુણ વાળું છે એમ ત્યાં ન વિચાર, એમ ત્યાં લક્ષ્મણ લેવું એમ માનશે. જેમ કે જે મીઠાઈ તે મીઠાઈ ખાતી વખતે એમ લક્ષ્મણ ન લેવું કે આની અંદર પિસ્તા કેટલા વાપર્યા છે, અને આની અંદર એલચી કેટલી વાપરી છે, આની અંદર ઘી ક્યાંથી લાવીને જ્ઞાનનું સારામાં સારો ઘી આની અંદર વાપર્યું છે, હું વિચાર કરનારને એ કાળે મીઠાઈ ખાવાના આનંદની અંદર બાધા પહોંચે છે. પણ ત્યાં તો મીઠાઈનો જ વિચાર છે, ક્યાં બીજાનો વિચાર છે? એ મીઠાઈના વિચારમાં પણ બાધા પહોંચે છે, પહોંચે છે. દાગીનાનો દ્રષ્ટાંત આપે છે કે 10 લાખનો હીરાનો હાર કરવા હોય તો આ હીરા કઈ સાઈઝના છે અને અંદર કેવા કેવા પેલ પાડેલા છે, ક્યાંનો પથ્થર છે, કઈ ખાણનો પથ્થર છે અને કેટલી કિંમતનો ખરીદ્યો છે, એ બધા વિચાર આ હારને પહેરવાના આનંદની અંદર બાધક થાય છે. જો એ આનંદ અભેદ ભાવે લઈ શકાતો હોય તો ત્યારે તેની દ્રષ્ટિ શું કામ કરે છે, ત્યાં લક્ષ શું કામ કરે છે, ત્યાં આશ્રય પરિણામનો આશ્રય કઈ રીતે થાય છે એ પોતાના સ્વાનુભવથી સમજવું જોઈએ. એ ભાષા કરવાનો વિષય નથી પણ અનુભવથી સમજવાનો વિષય છે. જેમ કે અધ્યાત્મનો વિષય જ એવો છે, જે આત્માના આધારે ઉત્પન્ન થાય તે અધ્યાત્મ, કે ત્યાં વાત વાણીની મર્યાદા પૂરી થાય છે અને અનુભવની શરૂઆત થાય છે. જ્યાં વાણીની મર્યાદા પૂરી થાય છે ત્યાં અનુભવની શરૂઆત થાય છે. સમ્યક દ્રષ્ટિ પણ તે અધ્યાત્મના વિષયનો પ્રવેશ છે. ત્યાં વાણીનો વિષય પૂરો થાય છે અને અનુભવના વિષય ઉપર આવવું પડે છે, ત્યારે જ એ વિષય સમજાય છે. જેટલો પરિચય વધારે એટલું વધારે સમજાય છે, પરિચય ઓછો એટલું આછું પાતળું અસ્પષ્ટ સમજાય છે. પણ અનુભવથી જ અનુભવના વિષયને સમજવો રહ્યો અને એના માટે બીજો કોઈ પ્રકારાંતર લાગુ પડતો કોઈ ઓલ્ટરનેટિવ નથી. એટલે ખાસ કરીને ધાર્મિક વિષયમાં દ્રષ્ટાંત આપવામાં આવે છે એનું મુખ્ય કારણ આ છે. દ્રષ્ટાંતની પદ્ધતિ એટલે આપવામાં આવી છે કે અનુભવમાં આવતા, રોજિંદા અનુભવમાં આવતા જે કાર્યો છે એમાં આત્માના પરિણમનમાં અનુભવ ગમ્ય રીતે શું પરિણમનમાં કેમ થયેલું છે એમ સમજીને એની વિશેષતા બાદ કરીને એટલે વિપરીતતા છે એની વિશેષતા છે. એ પરમાનંદનો સામાન્ય ગુણ શું છે એમ સમજતા એનો અવિપરીત ગુણ એટલે સામાન્યમાંથી અવિપરીતતા શું છે એ પણ પ્રથમ સમજી શકાય છે. અને સમજી શકાય છે તો એને અનુભવમાં ઉતારવાની કોશિશ થઈ શકે છે. સમજાય નહીં તો એને અનુભવમાં કેવી રીતે ઉતારે, અથવા જે વિષયની સમજ ન હોય એનો પ્રયોગ કઈ રીતે થાય. સમજ હોય એનો જ પ્રયોગ થાય અને સમજ ન હોય એનો પ્રયોગ ન થાય. એ તો સુધી સાડી વાળા એટલે એમ કે જો દ્રષ્ટિ સમ્યક થાય છે ત્યારે આત્માનંદનો અને આત્મશાંતિનો ભોગવતો થાય છે ત્યારે એ આનંદના ભોગવતામાં મૂળભેદનો અને સર્વાયભેદનો અવલંબન નથી. જ્ઞાન છે પણ અવલંબન નથી, આશ્રય નથી, મુખ્યતા નથી, લક્ષ નથી. એ એમ સૂચવે છે કે દ્રષ્ટિ ગુણભેદને વિષય કરતી નથી, અથવા દ્રષ્ટિનું કાર્ય સ્વપણે સ્વીકારવાનું હોવાથી અહીંયા એવો શબ્દ પ્રયોગ છે કે પર્યાય ભેદને અને ગુણભેદને દ્રષ્ટિ સ્વીકારતી નથી, અને સ્વીકારે તો તે સમ્યક રહેતી નથી, મિથ્યા થઈ જાય છે. આ વિષય ગુરુદેવશ્રીએ વધારે સ્પષ્ટ કર્યો શાસ્ત્રોમાં છે. ગુરુદેવશ્રીએ ચાલુ ભાષામાં બહુ સ્પષ્ટ કર્યો આ વિષય, કેમ કે ગુણ દ્રવગુણ પર્યાયનો વિષય જૈન શાસ્ત્રોમાં પદ્ધતિસર નય નિક્ષેપ અને પ્રમાણથી એની જાણવાની જે પદ્ધતિ છે એ પદ્ધતિ દ્વારા સુવ્યવસ્થિત પદ્ધતિથી એનું નિરૂપણ છે. અને એ નિરૂપણ હોવા છતાં દ્રવગુણ પર્યાય એ પોતાની નિજ વસ્તુનું જ્ઞાન કરવામાં ઓળખવામાં પ્રથમ તબક્કે જરૂરિયાતવાળું ગણાતું હોવા છતાં અહીંયા આગળ વધતા એ જ વિષયમાં આગળ વધતા એ ગુણાંક મારવામાં આવે છે. નય ચક્રની અંદર આચાર્ય મહારાજે એ વાત કરી કે જ્યાં સુધી ઓળખાણ કરવાનો પ્રકાર છે પક્ષણ અન્વેષણ કાળે, તત્વના અન્વેષણ કાળે, સંશોધન કાળે, ગવેષણા કાળમાં દ્રવ્યની પર્યાયના ભેદો વિચારાય છે, ઉદ્ભવે છે, તેમ છતાં પ્રત્યક્ષ અનુભવના કાળમાં પચ્છકો અનુભવમાં પ્રત્યક્ષ અનુભવના કાળમાં એની કોઈ આવશ્યકતા નથી અને એનું અવલંબન પણ રહેતું નથી. અને દ્રવગુણ પર્યાય એવા ભેદા એવા ભેદો અભેદ અનુભવના કાળમાં અનુભવ ગોચર થતા નથી. અનુભવ ગોચર નહીં થવાનું કારણ સમજણના કાળમાં તો સમજવાની વખતે એ વિષય સામે આવ્યો, સમજણની સામે એ વિષય આવ્યો, એ સમજણનો વિષય રહ્યો અને અનુભવનો વિષય કેમ ન રહ્યો. કે સમજણના કાળમાં એ સમજીને ગૌણ કરવાનો ઉદ્દેશ હતો અને એ ગૌણ થયા. ગૌણ થયા એટલે એટલી હદે ગૌણ થયા કે જ્ઞાનમાં રહ્યા છતાં અનુભવમાં ન રહ્યા, એટલે એને ગૌણ પ્રદાન કરવામાં આ મુખ્ય ગૌણનો વિષય પણ એ રીતે વિચારણીય છે. આ ગુણભેદનો વિષય ચાલે છે કે છદમસ્તના પરિણામમાં મુખ્ય ગુણ કરવું પડે છે ને. તો અત્યારે કેવી રીતે થઈ રહ્યું છે ઊંચી સ્થિતિમાં કે આત્મા જણાવવા માટે સત્શાસ્ત્રો અને સત્પુરુષની વિદ્યમાનતા હોવા છતાં અને જ્ઞાનમાં એ જણાવવા છતાં ગૌણ થઈ જાય છે. છતાં એનું લક્ષ્ય નથી, એની મુખ્યતા નથી, એનો આશ્રય નથી, ત્યારે ગૌણ થાય છે. ગૌણ થાય છે એટલે શું થાય છે? અનુભવમાં શું થાય છે કે અનુભવમાં જાણે કે પોતે છે જ નહીં એમ થાય છે. આ બધું છે જગતમાં, આ બધું છે, રાગ છે, શરીર આદિ રાગના વિષયો છે, અને જાણે આત્મા છે જ નહીં એવું જે પરિણમન છે, એ જ પરિણમન જ્યારે ઉલટી સ્થિતિ, ઉલટી સ્થિતિમાંથી એની ઉલટી સ્થિતિ એટલે સુલતી સ્થિતિ, ઉલટાની ઉલટી એટલે સુલતી સ્થિતિ પકડે, ત્યારે રાગ આદિ શરીર અને અન્ય પદાર્થો જાણે કે છે જ નહીં. જણાતા હોવા છતાં જાણે કે છે જ નહીં એમ થાય ત્યારે એ ગૌણ થયા એમ સમજવું. ને અત્યારે આત્મા હોવા છતાં એનો નહિવત પડે, અનુભવમાં એનું નહિવત પણ થાય છે, તેને આત્મા ગૌણપણે થયો છે અને અન્ય તત્વો મુખ્ય થયું છે એમ કહીએ. તે જ રીતે જ્યારે આત્મા મુખ્ય થાય છે ત્યારે આત્મા સિવાયનું જેટલું કાંઈ અન્ય છે, આખું જગત, સમસ્ત જગત અન્ય છે, તે નૈવતપણાને પામે અનુભવમાં, ત્યારે આત્માની મુખ્યતા વર્તે છે એમ કહી શકાય. આ સ્થિતિ સમ્યક દ્રષ્ટિ છે. અહીંથી દ્રષ્ટિ સમજાવે છે કે દ્રષ્ટિ શું સ્વીકારે છે અને શું સ્વીકારતી નથી. આમાં દ્રષ્ટિ કામ કરે છે કે દ્રષ્ટિ એમ સ્વીકારે છે કે જાણે બીજું કઈ છે, અથવા કોઈનો સ્વીકાર નથી, એને છે હોવા ન હોવા ને નહીં હોવા સાથે સંબંધ નથી. એ દ્રષ્ટિના પરિણામની વિશિષ્ટતા એ છે કે એ જે કઈ સ્વીકારે છે એના અસ્તિત્વને એ ગ્રહણ કરતું હોવાથી, અસ્તિત્વને ગ્રહણ કરવું એવો એનો પ્રકાર છે, એની હસ્તીને એ સ્વીકારતું હોવાથી, એ સિવાયની બીજી હસ્તી સાથે એને હોવા ને હોવાના પરિણમનનો પ્રકાર નથી. બીજી હસ્તી નથી એમ કહેવા જાવ તો એની હસ્તીનો તો સ્વીકાર થઈ જાય છે. બીજું કાંઈ નથી, નથીનો અર્થ શું છે? છે નહીં તેનું નામ નથી. નથીની વ્યુત્પત્તિ એવી છે, છે નહીં તે નથી. આ લોકો નથી બોલતા, નથી આવડતું હિન્દીમાં, એટલે છે નહીં, છે નહીં કઈ વાત નથી, એમ છે નહીં, એમ છે નહીં, આપણે ચોખ્ખું નથી એમ બોલીએ છીએ. એકાદ તો છે નહીં, એમાં છે નહીં એમ છે પૂર્વક નહીં આવે છે. એટલી અપેક્ષા દ્રષ્ટિના પરિણામ. એટલે કે જેને સમ્યક દ્રષ્ટિ કહીએ, જેને આત્માભિમુખ દ્રષ્ટિ કહીએ, એ દ્રષ્ટિ એવી છે કે એક આત્માના અસ્તિત્વને સર્વસ્વપણે ગ્રહે છે, અને સર્વસ્વપણે ગ્રહતા પછી બાજુમાં પર્યાય છે કે નહીં, રાગ છે કે નહીં, વ્યવહાર છે કે નહીં, વ્યવહારનો વિષય અન્ય પદાર્થ ગ્રહણ જેવું શાસ્ત્ર છે કે નહીં, તો હોવા નહીં હોવા સાથે એને કોઈ સંબંધ નથી એમ. પણ એ વાત દ્રષ્ટિને અમને વિચારવાનો કે દ્રષ્ટિનો વિષય થવાનો એ પ્રશ્ન નથી. બસ એવી રીતે સ્વપણે સ્વતત્વને ગ્રહ છે, સ્વીકારે છે કે બસ એ સર્વસ્વ થઈ ગયું, બીજા હોવા નહીં હોવા સાથે જાણે કોઈ નિસ્બત નથી. એ આત્મામાં મસ્તી ભર્યું પરિણમન હોય છે, એ દ્રષ્ટિના પ્રકારને સૂચવે છે. એ દ્રષ્ટિ શું ચીજ છે? જેને એ પોતાના વિષયની સાથે જ માત્ર સંબંધ રહે છે અને એ સિવાય એને કાંઈ તેમાં ને તેમાં રહેલા ગુણભેદની સાથે પણ સ્વીકૃતિ નથી, પછી અન્ય પદાર્થની સ્વીકૃતિ આવે એ પ્રકાર તો દ્રષ્ટિમાં હોઈ શકે. આમ પર્યાય અને દીન ભેદને સ્વીકારે, સ્વીકારવાનું જે કાર્ય છે, અભેદ અસ્તિત્વને અભેદ ભાવે માત્ર સ્વીકારી લેવું, એટલું જ સમ્યક દ્રષ્ટિનું સ્વીકારવાનું કાર્ય છે. અને એ સિવાય સમ્યક દ્રષ્ટિનું દ્રષ્ટિ પડે બીજું કાંઈ કાર્ય નથી કરે. આ તમામ પરિણામનું મૂળ છે દંશન મૂળો ધર્મો, એવું જે સૂત્ર છે અષ્ટપાવમાં શંકુલાચાર્યે આ સૂત્ર વેચ્યું છે. દંશન મૂળો ધર્મો, આવું જે દંશન છે, આવું જે સમ્યક દ્રષ્ટિનું જે સમ્યક પરિણમન છે તે ધર્મરૂપ પરિણમનનું મૂળિયું છે, અથવા ધર્મ પાંગરણ છે એ અહીંથી પાંગરે છે. એ સાધક જીવને સમયે સમયે પોતાની દ્રષ્ટિનું સમ્યક દ્રષ્ટિનું પરિણમન હોવાથી દ્રષ્ટિનો ફૂટ લાગ્યા કરે છે. જેમ કોઈ ઔષધિને ફૂટ આપતા તે ઔષધિનું સામર્થ્ય વ્યક્ત થઈને જટિલમાં જટિલ રોગને નાશ કરે છે. ઘણો દુસાધ્ય રોગ હોય, આ સહસ્ત્ર ફૂટી અદ્રક ભસ્મ કે છે, એક હજાર ફૂટ આપ્યા હોય, એમ દ્રષ્ટિના પરિણમનનું કાર્ય જાણે પરિણમનને ફૂટ આપવાનું છે. એવી રીતે ઓળખાવી શકું, ઓળખવા ઓળખાવવામાં કેવી કેવી ભાષા કરી છે, કાંઈક ખ્યાલ આવે એટલા માટે. આમ તો કહી શકાય એવું નથી, પણ કાંઈક ખ્યાલ આવે એટલે એમ કહે છે કે પરિણમન એવું છે કે જાણે ધર્મના સાધકના ધાર્મિક પરિણમનને, ધાર્મિક અંશવાળા પરિણમનને એ ફૂટ આપે છે. પરિણમન છે એ મૂળમાંથી બળ આપે છે. જેમ કોઈ વનસ્પતિ ઝાડ મૂળમાંથી બળ કરે ત્યારે એનો ઉગાવો અને એની ફળ દેવાની સામર્થ્ય એકદમ વધી જાય છે. અત્યારે એવી પ્રકારે વિજ્ઞાનને કલ્ટિવેટ કરવામાં આવે છે. દોઢ ફૂટનો આંબો હોય ને કેરી આવડી લાગેલી હોય, છોડ જેવો દેખાતો હોય. આપણે દેવલાલીમાં ગયા હતા, પ્રવીણભાઈ દેવલાલીમાં ગાર્ડનમાં શ્રીમતજીના ગાર્ડન છે, આટલા આટલા આંબા હતા. આંબો દોઢ ફૂટનો ઢીચણ સુધી એની ઊંચાઈ હોય અને કેરી લટકતી હોય, અને એ જ આંબો આંબા નામનું જ વૃક્ષ પાંચ દસ પંદર વર્ષ થાય, પંદર વર્ષે એને હજી તો મોર આવે, ત્યાં સુધી મોર ન આવે. એનું ફળ દેવાનું જે સામર્થ્ય છે એમાં ફેર છે, એવી રીતે ફેર પડી જાય છે. મૂળમાં ફેર હોય છે એના બીજમાં અને મૂળમાં ફેર પડે છે. સમ્યક દ્રષ્ટિને બીજભૂત પણ કહેવામાં આવે છે, એને મૂળ પણ કહેવામાં આવે છે. કે બીજમાંથી જ મૂળ પાંગરે છે ને, એટલે અને એ દ્રષ્ટિના બળે આગળ વધાય છે. એવું હોવાથી દ્રષ્ટિ પ્રધાનતાવાળા કથનોમાં આગમના નિરૂપણથી આગળ જઈને વચનનો વ્યવહાર ચાલે છે. એ આચાર્ય મહારાજે સાતમી ગાથામાં એ વાત કરી સમયસારની કે આત્માને દર્શન જ્ઞાન ચારિત્ર નથી. કહેવું તો એટલું છે કે આત્મામાં દર્શન જ્ઞાન ચારિત્રના ભેદો નથી, પણ ભેદો નથી એમ કરીને છે. ભેદોની વાત લેવા કરતા ગૌણ પણ કરાવવાનો આશય છે. દર્શન જ્ઞાન ચારિત્રના ભેદોનું જ્ઞાન નથી કરાવવું, જ્ઞાન થઈ ગયા પછી એનું ગૌણ પણ કરાવવા માટે એમ કહે છે. એ આત્મામાં દર્શન જ્ઞાન ચારિત્ર ચારિત્ર વિદ્યમાન, ત્યાં તો મને એવો શબ્દ પડ્યો છે, ન વિદ્યંતે એવો શબ્દ પડ્યો છે સંસ્કૃતમાં. દર્શન જ્ઞાન ચારિત્રાણી ન વિદ્યંતે એવો શબ્દ પડ્યો છે, એટલે કે વિદ્યમાન નથી. આગમના અભ્યાસીને દખલ થાય કે આત્મામાં દર્શન જ્ઞાન ચારિત્ર વિદ્યમાન નથી એમ કહેશો તો લોકો અનર્થ કરશે કે આ જૈન દર્શન વાળા શું સમજે છે. એક કોરથી વસ્તુના વિજ્ઞાનની વાત કરે છે ને બીજી કોરથી એની અંદર આત્મામાં દર્શન જ્ઞાન ચારિત્રના ગુણ નથી એમ કહે છે, એમાં શું આત્મા શૂન્ય છે? શૂન્યવાદી જેવું થશે. એ ભેદોને અત્યંત ગૌણ કરાવવા માટે અને એ ભેદોનો અનુભવ ઘૂસાડી દેવા માટે એ નથી એમ કહેવામાં આવે છે. અને જેને અભેદ અનુભવ થાય છે એમાં મૂળ ભેદનો અનુભવ નહીં થતો હોવાથી અનુભવ થનારે એમ કહ્યું, અનુભવ આમાં છે નહીં. હતો તો અમને અનુભવ થાય, જો ગુણભેદો હોત તો એ ગુણભેદનો અમને અનુભવ થાય, પણ અમને ગુણભેદનો અનુભવ ન થયો ને આત્માનો અનુભવ થયો, તેથી અમે એમ કહીએ છીએ કે એમાં એ ગુણો નથી. એનો અર્થ કોઈ એકાંત એમ કરી જાય કે એની અંદર દર્શન જ્ઞાન ચારિત્રના ગુણો જ આત્મામાં નથી, બરાબર, તો અનર્થ થાય. પણ ગૌણ કરાવવા માટે એવી શૈલી કરવી તે વ્યાજબી છે, ન્યાયસર છે અને પ્રયોજનની સાધક છે, તેથી પ્રયોજન વશ કથનને નિર્દોષ માનવામાં આવે છે. એને જ સમય દર્શન ચારે ચારણી મોક્ષ માર્ગ છે. આવું છે, થોડોક વિષય ક્લમઝી થાય છે, થોડોક વિષય વિચિત્રતા ધારણ કરતો એવું લાગે છે, પણ દુનિયામાં પણ એમ જ છે. પ્રયોજનના પ્રયોજન કાઢવાના સંબંધમાં પણ દુનિયામાં એમ જ ચાલે છે. આ બે વચ્ચે, બે પક્ષ વચ્ચે મતભેદ હોય, તકરાર હોય, ત્યારે બંને એકબીજાની સમજણને સમજતા હોય છે કે આ આમ માને છે ને એને આમ જોઈએ છીએ, આ આમ માને છે ને એને આમ જોઈએ છીએ. પછી કે ભાઈ આપણે લડાઈ નથી કરવી, પણ વાટાઘાટ માટે બેસો. ત્યારે વાટાઘાટ માટે બેસો ત્યારે એની અંદર કુશળ હોય છે, ચાલાક હોય છે, એ શું કરે છે કે આપણે ભલે જોઈએ છીએ આમાંથી આટલું, પણ એટલું માગશો તો નહીં મળે. વાટાઘાટની અંદર તો તમારે જે કાંઈ તમે માગ્યું હોય એમાં આગું પાછું સ્વીકારો તો જ સામાન્ય સંતોષ થાય અને તો જ એ વાટાઘાટ સફળ થાય. એટલે હોશિયારને જે કહેવાય છે, ચાલાક કહેવાય છે, પહેલેથી જાજુ માગે, એટલે પોતાને જેટલું જોઈતું હોય એટલું મળી રહે. એને ઘરગથ્થુ ભાષામાં એમ કહે છે કે મોત ને બાજો તો તાવ આવશે. શું કહે છે? મોત ને બાજો તો તાવ આવશે. ત્યારે એમ કે છે કે ભાઈ, તારી પર્યાયની ગુણભેદની એવી પકડ છે, ભેદ વાસના છે, છૂટતી નથી તારી પરિણામની અંદર. એને ટાળવા માટે એમ કહીએ છીએ કે આત્માને ગુણભેદને પર્યાય ભેદ નથી, અથવા આત્મામાં ગુણ પર્યાય વિદ્યમાન નથી, એમ જોરથી કયા વિના એનો ઊંધો ભાવ છૂટતો નથી, ઊંધો અભિપ્રાય છૂટતો નથી, એમ જોઈને એ પ્રકારથી ચાલવું પડે છે, એ પ્રકાર કહેવો પડે છે, એ પ્રકારમાં આવવું પડે છે. એમાં પ્રયોજનની સિદ્ધિનો દ્રષ્ટિકોણ અપનાવ્યો છે કથનની અંદર, એમ સમજવું જોઈએ. કથન સાથે વાંધો લેવાને બદલે પ્રયોજનનો દ્રષ્ટિકોણ અપનાવ્યો છે એમ કહેવું જોઈએ. આત્માના પ્રદેશો ભિન્નની વાત કરતા છે, પર્યાયના પ્રદેશો ભિન્ન, એ પણ એટલા જોરથી વાત છે કે આશય એ છે કે પર્યાયનો ભિન્ન ભેદ પણ અનુભવ નથી કરવો, પર્યાયનો જુદો અનુભવ નથી કરવો તો પછી પર્યાયનો જુદો અનુભવ થતો નથી, માટે પર્યાયના પ્રદેશો જુદા છે એમ નથી કરવા, પર્યાયને ગૌણ કરવાની વાત છે. બાકી તો પર્યાય પોતે જ અનુભવ કરે છે. દ્રવ સામાન્યમાં અનુભવ કરવો એવો ધર્મ નથી, અનુભવ કરવાનો ધર્મ દ્રવ સામાન્યમાં નથી, અનુભવ કરવાનો ધર્મ પર્યાયમાં છે. પણ તે પર્યાય દ્રવ સામાન્યની સન્મુખ થઈને એટલી હદે મુખ્યતા કરે છે, કૃપાપણું કરીને એટલી હદે મુખ્યતા કરે છે કે પોતાની જાતને જાણે એ ભૂલે છે. હું પર્યાય છું, હું દ્રવ છું, ત્રિકાળી છું, એવો અહંભાવ પર્યાયમાં ઉપજે છે ત્યારે દ્રવમાં એકાગ્રતા અને એકાકારતા થઈ, તદ્રુપતા થઈ, ચિદ્રુપતા થઈ એમ કહેવામાં આવે છે. પર્યાય હું દ્રવ છું ને પર્યાય નથી, પર્યાય એમ કે છે કે હું દ્રવ છું ને પર્યાય નથી. આ તો વધતો વ્યાઘાત જેવું છે. જીભવાળો એમ કહે કે હું બોલી શકતો નથી, વધતો વ્યાઘાત જેને કહેવાય. એમ પર્યાય એમ કહે છે કે હું પર્યાય નથી ને દ્રવ છું, ઉર્દુવાળી ભાષા કરતા પર્યાય એમ કહે છે કે હું દ્રવ છું, હું પર્યાય નથી, એનો અર્થ શું છે? કે પર્યાય ભાવમાં દ્રવમાં અહંપણાનો એટલો તીવ્ર એકાકાર ભાવ થયો કે ત્યાં પર્યાયને પોતે પર્યાય છે એવું વિસ્મરણ થયું. એવી બે સાવધાની થઈ પોતાની જાતને વિશે, અને એવી અંતર સાવધાની થઈ અંતર દ્રવ્યને વિશે, એ બતાવવા માટે એમ કહ્યું કે પર્યાય એમ કહે છે કે હું દ્રવ છું અને પર્યાય નથી આમ કહેવાય. પર્યાયને અને ગુણ ભેદને સ્વીકારે તે દ્રષ્ટિ સમ્યક નથી. જ્ઞાનમાં ભેદ અને અભેદને બંને જાણવાનો પ્રકાર છે, ગુણ છે, સ્વભાવ છે. દ્રષ્ટિમાં એવો પ્રકાર નથી. દ્રષ્ટિ તો અભેદને જ સ્વીકારે છે અને અભેદ ભાવે જ સ્વીકારે છે. એટલે એમ કહેવાય છે કે દ્રષ્ટિ ગુણભેદને સ્વીકારતી નહીં, સ્વીકારતી નથી એમ કહો, વિષય કરતી નથી એમ કહો, અથવા દ્રષ્ટિમાં ગુણભેદ કે પર્યાય ભેદ આવતા નથી એમ કહો. પછી આત્માને ઓળખીને એની મુખ્યતા થતા, એની મહત્તા થતા, એટલી હદે મુખ્યતા થાય, એટલી હદે મહત્તા થાય કે જે ઉલટી દ્રષ્ટિ છે એ ફળાક પલટીને સવળી થાય. બસ એ એક સાથે કરે, એના ક્રમ પડતો નથી. એના ઉલટાપણામાં મંદતા થાય છે યોગ્ય પ્રકારે, યથાર્થ પ્રકારે. એ મીઠાપણું પણ એટલું પાતળું 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 થાય છે, પણ એ પાતળું જ્યાં સુધી મીઠા છે ત્યાં સુધી મીઠા જ છે, એમાં સમ્યકનો અંશ નથી. એ આખું પલટે છે. એ મીઠા દ્રષ્ટિપણું આખે આખું પલટીને સમ્યક દ્રષ્ટિપણું થાય છે, પૂરેપૂરું સમ્યક દ્રષ્ટિપણું થાય છે. અંશતઃ કોઈને સમ્યક દ્રષ્ટિપણું હોય અને અંશતઃ કોઈને મિથ્યા દ્રષ્ટિ પડવું હોય એવું બનતું નથી. જ્ઞાનમાં અલ્પપણું અને સર્વજ્ઞપણું હોય, ચારિત્રની અંદર અલ્પ ચારિત્ર અને યથાખ્યાત ચારિત્ર એટલે પૂર્ણ ચારિત્ર હોય, પણ સમ્યક દ્રષ્ટિપણું તો ચોથા ગુણ સ્થાને જીવું એટલું જ સિદ્ધાલયમાં સિદ્ધ આત્માને અથવા તમામ ગુણ સ્થાનને પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. દરેક ગુણ ને પોતપોતાનો સ્પેસિફિક પ્રકાર છે ને, રૂપો કે એનું પરિણામવાનું પ્રકાર તો અને ભગવાન સિદ્ધ પરમાત્મા નું સમ્યક દર્શન ને એનો વિષય જે આત્મા એમાં કોઈ ફેર નથી. એ ચારિત્ર માં જાય છે, સ્થિરતા ચારિત્ર માં જાય છે, એની દ્રષ્ટિ નો ગુણ જ નથી. એવું કહેવામાં આવે છે કે વિમળ દર્શન છે, ગાઢ દર્શન છે, અવગાઢ દર્શન છે, પરમ અવગાઢ દર્શન છે, પણ એ બધા બીજા ગુણ ની અપેક્ષા એ કથમ છે. આત્મામાં જ્ઞાન ચારિત્ર આદિ બીજા ગુણ ની અપેક્ષા લઈને કહેવાનો છે. આથી દર્શનમાં કોઈ ફેર પડતો નથી. જેવો દ્રષ્ટિમાં દ્રષ્ટિનો વિષય શુદ્ધાત્મા છે, નીચે અન્ય દર્શન થતા બસ એ જ પ્રકાર ઉપર સર્વગુણ સ્થાનમાં અને સીધા લઈને એમાં કોઈ ફેર નથી થતો. હે હે ઈ દર્શન તો દર્શન ઉપયોગ છે, ત્યાં અનંત ચતુષ્ટય પ્રગટે છે અને ત્યાં જે અનંત જ્ઞાન ને અનંત દર્શન લીધું છે ત્યાં ચૈતન્યના જે ભેદ છે જ્ઞાન ને દર્શન દેખવા રૂપ ઉપયોગ અને જાણવા રૂપ ઉપયોગ એની વાત છે. ત્યાં શ્રદ્ધાની વાત નથી, કેમ કે અનંત ચતુષ્ટયમાં તે દર્શન નથી પ્રગટ્યું. આ દર્શન તો ચોથે ગુણસ્થાને પ્રગટ્યું છે. દર્શન શબ્દ એક છે અને એના બે ગુણના એક જ એક શબ્દ થી નામ છે. જેને દ્રષ્ટિ કહીએ, શ્રદ્ધાન કહીએ, એને પણ દર્શન અથવા દર્શન કહે છે. અને દર્શન ઉપયોગ જે દેખવાનું છે એને પણ દર્શન કહેવાય છે અથવા દર્શન કહેવાય છે. એટલે શબ્દ એક છે પણ જ્યાં જેનું પ્રકરણ ચાલતું હોય ત્યાં તે શબ્દનો અર્થ કરવો, ત્યાં તે ગુણનો અર્થ સમજવો એમ છે. જ્ઞાન ઉપયોગ ને દર્શન ઉપયોગ એ દ્રષ્ટિનો ઉપયોગ નથી. દ્રષ્ટિના ઉપયોગ નો ઉપયોગ તો માત્ર ચૈતન્યના વ્યાપારને, ચૈતન્ય જે ગુણ છે આત્મામાં એના વ્યાપારને જ ઉપયોગ કહેવાય છે. ચારિત્રના પરિણમનને પણ ઉપયોગ નથી કહેવાતો, આનંદના પરિણમનને પણ ઉપયોગ નથી કહેવાતો, એમ શ્રદ્ધાના પરિણમનને પણ ઉપયોગ નથી કહેવાતો, પણ ચૈતન્યના પરિણમનને ઉપયોગ કહેવાય છે. અને એ ઉપયોગ દર્શન ઉપયોગ અને જ્ઞાન ઉપયોગ રૂપે પ્રસિદ્ધ છે. દ્રષ્ટિ બે ની સરખી છે, સ્થિરતાનો ફેર છે, સ્થિરતાનો ફેર છે અને એમાં કઈ બાધા નથી. બીજા ગુણના દ્રષ્ટાંત એક સમ્યક દ્રષ્ટિ ચોથા ગુણ સ્થાન વાળો બાર અંગ નું જ્ઞાન ધરાવે છે. કેમ કે સમ્યક દ્રષ્ટિ છે ને મિથ્યા દ્રષ્ટિ ને 11 અને 9 પૂર્વ ની મર્યાદા છે, પણ સમ્યક દ્રષ્ટિ 12 અંગ નું સૂક્ષ્મ વાળું જ્ઞાન ધરાવે. અને એક મુનિ ને 9 તત્વ ના નામ ના આવડે, નામે ના આવડે, ભાવ બધા એને સમજાય છે સંદર્ભ પણ નામ ના આવડે, તો એને ઓછા જ્ઞાનનું બાધકપણું નથી, એનું સાધકપણું વિશેષ છે. બાર અંગ ધારી કરતા મુનિનું સાધકપણું વિશેષ છે. એટલું જ નહીં એને નિર્જરા વિશેષ છે. એટલું જ નહીં શાસ્ત્રમાં ત્યાં સુધી દ્રષ્ટાંત છે કે આહાર લેતા મુનિને જે આહાર લેવાના કારણે નિર્જરા છે તે સમ્યક દ્રષ્ટિને નિર્વિકલ્પ સમાધિના કાળમાં એટલી નિર્જરા નથી. કેમ કે શુદ્ધિ વિશેષ નો વિતરાગતા વિશેષ છે. સમ્યક દ્રષ્ટિ નિર્વિકલ્પ શુદ્ધોપયોગમાં પરિણમો હોય ને એને નિર્જરા થાય, એના કરતા ગુણ શ્રેણી નિર્જરા મુનિરાજને આહાર લેવાના કાળમાં છે. કેમ કે લેવલ જ જુદું છે આખું. તમે બાર આંખ મૂકીને એક ઈંટ મૂકો ને પાયામાં એક એક ઈંટ મૂકો, બે જગ્યાએ એક ઈંટ મૂકો એમ ન જોવાય. કયા લેવલ ઉપર એક ઈંટ મુકાય છે એના ઉપર હાઈટ ઉપર જાય છે. જેને દ્રષ્ટિ કહીએ, શ્રદ્ધા કહીએ, એ તો એક સાથે પૂરું જ પરિણમન થાય છે. એનો ગુણ એવો છે, અવળો કે હવળો, ઊંધું પડે ત્યાં પણ અવળો પૂરેપૂરો, અને સવળો પડે ત્યાં પણ પૂરેપૂરું સવળો. એટલે જ સંસાર ફરવાની અંદર, સંસાર મટવાની અંદર આ વિષયને જૈન દર્શનની અંદર સમ્યક દર્શનના વિષયને બહુ મોટું સ્થાન આપ્યું છે. અને આખા મોક્ષ માર્ગ નો ને મોક્ષ નો આધાર સમ્યક દર્શન છે. કોડરમલજીએ ત્યાં સુધી લખ્યું રાશિકાની ચિઠ્ઠીમાં, એમના મિત્ર ને પત્ર લખ્યો છે, કે સિદ્ધના જીવો, સિદ્ધ પરમાત્માઓ સિદ્ધાલયમાં સાદી અનંતમણે ટેકા છે, એનું કારણ સમ્યક દર્શન છે. એમ લીધું છે, સમ્યક દર્શનના આધારે ટકેલા છે. એનું બળ ઘણું છે, એનાથી જ આગળ વધાય છે, એનાથી આગળ વધાય છે. દ્રષ્ટિના પૂરથી જ આગળ વધાય છે, જોર જે ત્યાંથી જ આવે છે. એ બહુ મહત્વનો વિષય હોવાથી ગુરુદેવશ્રીએ આ એક જ વિષય ઉપર 45 વર્ષ સુધી આ વિષયને ખોલવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારે જૈન દર્શનને કોઈ મૂળિયું હોય ને મહત્વ આપવા જેવો વિષય હોય ને, શાસ્ત્રકારોએ પણ એ મહત્વ આપ્યું છે. દિગંબર લોકો એમ માનતા હતા સંપ્રદાયમાં કે સમયસાર છે એ મુનિઓને વાંચવા જેવું. શ્રાવકનું એમાં ગજું નથી, શ્રાવકે અડવું નહીં. અંદર એટલું બધું નિશ્ચયનો વિષય છે કે બધા પૂજા ભક્તિ કરતા દેવ દર્શન કરતા બંધ થઈ જશે. ત્યાં તો રીતસર લખ્યું છે, અપ્રતિબુદ્ધને સમજાવીએ છીએ, એને અજ્ઞાની છે એને આ કહેવામાં આવે છે, સ્પષ્ટ કર્યું છે. એટલે અજ્ઞાન માંથી મટીને જ્ઞાન ને મિથ્યા દ્રષ્ટિ ઉપર સમ્યક દ્રષ્ટિ ઉપર કેમ થાય, આખા શાસ્ત્ર નો મુખ્ય વિષય છે. અણસમજણ થી સંપ્રદાયના વિદ્વાનો અને સંપ્રદાયના મુનિ મહારાજો એને તાળું મારી દીધું કે આ તો મુનિઓને જંગલમાં જઈને વાંચવાનો શાસ્ત્ર નો વિષય છે, શ્રાવકોનું જીતું નથી, આને કઈ સમજી શકે કોઈ વાંચવું. આ બધા એમને બધું ભંડારમાં પૂરી રાખે, વડતા જ નહીં. ગુરુ ગુરુ ન્યાય લંકાની ચોટ ઉપર કહ્યું કે વાત બીજી છે, તમને સમયસાર માંથી જ તત્વ લાવ્યું છે. કુદરતી શું છે કે એમને સમયક દર્શન થવામાં સમયસાર મદદ કરી છે, એટલે સમયસારનું હાર્દ એમને પકડાઈ ગયું. અને જ્ઞાન કળા કંઈક એવી સૂતની આરાધના ખીલી ગઈ કે એની અંદર રહેલા ભાવો એમણે ખૂબ ખૂબ ખોલ્યા. એટલે પંડિતજીએ કોઈ ભાવો બ્રહ્માંડના ભર્યા, 14 બ્રહ્માંડ મેં કહેવાના ભાવ આ સમયસારની અંદર ભર્યા છે એમ ગુરુદેવ જ્યારે પ્રવચન આપે છે ત્યારે સમજી શકાય છે. તો ભગવાનની અંદર આખા વિશ્વને તાત્વિક દ્રષ્ટિએ સમજાવવાનું, બ્રહ્માંડ એટલે આખું વિશ્વ, આખું વિશ્વ કહો કે નવ તત્વ કહો, નવ તત્વના તો પ્રકરણ છે, એને સમજાવ તાત્વિક દ્રષ્ટિએ સમજાવવાનું સુંદરમાં સુંદર શૈલી સમયસારની છે. આજે એ જે ભેદ છે એમાં પણ દ્રષ્ટિનો વિષય નથી ફરતો, એમાં કેવળ ગમ્ય સૂક્ષ્મ ફેરફાર છે. બાકી જેને ઉપશમ સમ્યક દર્શન થાય છે, જેને ઉપશમ મટીને પછી ક્ષોપક્ષમ કે ક્ષાયિત થાય છે, એ ત્રણેયને દ્રષ્ટિનો અનુભવ સરખો રહે છે. એમાં એને પોતાને ખબર નથી પડતી. એટલે એટલો સૂક્ષ્મ ફેર છે કે કેવું જ્ઞાન ગોચર છે. ત્રણેય ઉપસમ સૌક્ષમ અને ક્ષાય ત્રણ સમય દ્રષ્ટિને એક લાઈનમાં ઉભા રાખો તો ત્રણેયમાંથી કોઈને તારવાની સામર્થ્ય નથી. એટલે કે એની જે દ્રષ્ટિનો અનુભવ થાય છે, અનુભવ તો જ્ઞાન કરે છે ને, અને એનો જે વિષય ગ્રહણ થાય છે દ્રષ્ટિમાં વિષયાત્મના અભાવ રહીત સમ્યક દર્શન છે અને તે અપેક્ષા એ સરખું જ છે. કેમ કે એનો વિષય સરખો છે. જો એનો વિષય સરખો હોય તો પરિણામ સરખું છે એમ કહેવું પડે તો ઓટોમેટિક સાબિત થાય છે. સાબિત કરવા જવું પડે એવું નથી. જો એનો વિષય સરખો છે તો પરિણામ સરખું છે, વાત એમ છે. એટલે જુદા દ્રષ્ટિકોણથી એ ત્રણ વિભાગ છે, વિષય અને વિષયના દ્રષ્ટિકોણથી નથી. અને જેને કોઈ પણ પ્રકારનું સમ્યક દર્શન વર્તે છે એને તો વાત કરું છું, મને તો મારા પરમાત્મા અભેદપણે ઉપાપણે વર્તે છે દ્રષ્ટિમાં, વાત ખલાસ થઈ ગઈ. મારે શું 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 સાહેબના ભેદમાં મારે શું કરવાનું છે? એને તો આખો પરમાત્મા હાથમાં લાગ્યો, હાથ લાગી ગયો, વાત પૂરી થઈ ગઈ. ફરી પ્રત્યક્ષ પરોક્ષના ભેદ નથી, જ્ઞાનમાં પ્રત્યક્ષ પરોક્ષના ભેદ પડે છે. એ ચર્ચા કરી ટોડરમલજી કે સિદ્ધ પરમાત્માનું સમ્યક દર્શન પ્રત્યક્ષ અને છદ્મસ્થનું પરોક્ષ એવું કાંઈ હશે કે નહીં? સદ્ધાનમાં પ્રત્યક્ષ પરોક્ષના કોઈ ભેદ પડતા એક વિશિષ્ટ પ્રકારનું છે કે જે એની મસ્તીથી ઉપડે છે. એ મસ્તીના ચમકારા શ્રીમદજીના વચનોમાં આવ્યા છે, ભગવાનજીના વચનોમાં આવ્યા છે. શ્રીમદજી એમ કહ્યું કે આ કાળના અમે 25માં તીર્થંકર છીએ, ક્યાં આપને પાટું મારવાની વાત છે? આ કાળના અમે 25માં તીર્થંકર છીએ, આ કાળના અમે બીજા શ્રીરામ છીએ, આ કાળના અમે બીજા મહાવીર છીએ. શું કહે છે? સમ્યક દર્શન છે એમ કહે છે. આગળ 24-25માં વર્ષ લખી ગયા કે સિદ્ધમાં અમારામાં કોઈ ફેર નથી. કેમ કે સિદ્ધ સમાન આત્મા છે, એનો અનુભવ થઈ ગયો દ્રષ્ટિ, પ્રત્યક્ષ થઈ ગયો દ્રષ્ટિમાં, અભિપતા થઈ ગઈ, વાત પૂરી થઈ ગઈ. એમ બાકી બધો ખ્યાલ છે, ગ્રસ્તત્વનું વર્તે છે. કોઈ એમ કહ્યું કે આ ઉપદેશ આપો તો કે નહીં, હું જયારે અણગાર જયારે હું સાધુ થઈશ ત્યારે ઉપદેશ આપીશ, ત્યારે મારા ઉપદેશ આપશે. બધી વિવેકની વાત બધી કરી છે પણ આ વાત કરી છે એટલે સમજાય તો સમજે. કરમ વૃત્તિ બધાને સમાન આવે છે પણ કરણવૃદ્ધિ છે ત્યાં સુધી હજી વિખ્યાત છે. કરણવૃદ્ધિ પૂરી થતા સમય દર્શન છે.
જીવનમાં